તારીખ 2/10/1996 પૂજ્ય ભાઈ શ્રીની એટલાન્ટામાં થયેલ તત્વચર્ચા.
એ વિષય ઉપર કોઈ પ્રશ્ન હોય તો એની ચર્ચા કરી લઈએ. કોઈ પ્રશ્ન નીકળતી વખતે ચાલ્યો તો કરવું શું? આ બધું સાંભળીને શું કરવું જોઈએ? જીવના કાર્યક્ષેત્રને પહેલા વિચારવું જોઈએ. જીવ શું કરી શકે છે અને શું નથી કરી શકતો. જયારે કોઈ પણ કરવું એવી વાત આવે છે કે આત્માનું કલ્યાણ કરવું, આત્માનું ભલું કરવું, ને એના માટે કરવું શું, અત્યાર સુધીનો આપણો એ વિષયનો કોન્સેપ્ટ એવો છે કે કંઈક બહારમાં ફેરફાર થાય, કોઈ ક્રિયા થાય, મન વચન કાયાની ક્રિયા થાય, કોઈ બહારમાં ગ્રહણ ત્યાગનો ફેરફાર થાય તો આપણે કંઈક કર્યું ગણાય. પણ જીવના અને જળના વિજ્ઞાનને અનુસરીને બંને પદાર્થ છે. આત્મા એક ચૈતન્ય પદાર્થ છે, પરમાણુ છે એ જળ પદાર્થ છે. વિશ્વમાં બંનેની સંખ્યા બહુ મોટી છે, પરમાણુ પણ અનંત છે. અનંત એટલે સંખ્યામાં, બિયોન્ડ મેથેમેટિક્સ. અને જીવોની સંખ્યા પણ અનંત છે. જીવ, આપણે જીવ છીએ તો શું કરી શકીએ? આપણા કાર્યક્ષેત્રની મર્યાદા કેટલી, યુનિટ કેટલી, કે આપણે ભાવ કરીએ, આપણા પરિણામ કરીએ ત્યાં આપણી મર્યાદા સમાપ્ત થાય છે. એથી આગળ વધીને આપણે પરમાણુ, એક પરમાણુની અવસ્થાને પલટાવી શકીએ ને કે પલટતી એવી અવસ્થાનો ફેરફાર કરી શકીએ ને, એની સાબિતી, એનો પુરાવો એ છે કે નજીકમાં નજીક કોઈ પરમાણુ આપણી પાસે હોય તો શરીરના પરમાણુ છે. આયુષ્ય પર્યંત આપણે જ્યાં જ્યાં આવાગમન કરીએ છીએ શરીર સાથે ને સાથે રહીએ છીએ. સૌથી નજીક તો શરીરના પરમાણુ છે. એ શરીર ઉપર આપણો અધિકાર કેટલો? શરીરના પરમાણુ કાર્ય કરે છે એના ઉપર આપણો અધિકાર કેટલો? એક પણ પરમાણુ ઉપર નહીં. એક રૂવાડામાં ફેરફાર કરવાનો આપણો અધિકાર હોય તો કે રૂવાડું એટલે રૂમકા. એક વાળ ઉપર પણ ફેરફાર કરવાનો આપણો અધિકાર નથી. આપણે ઈચ્છીએ પ્રમાણે બધું બંને બનતું નથી. આપણું વિજ્ઞાન એમ કહે છે, આપણું એટલે જૈન દર્શનનું વિજ્ઞાન એમ કહે છે કે જીવ છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એવી જ રીતે પરમાણુ પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, કોઈ કોઈના અંદરમાં કામ કરતા નથી. કોઈ કોઈના અધિકાર ઉપર, કોઈ કોઈના ઉપર અધિકાર રાખી શકતા નથી, અધિકાર જમાવી શકતા નથી. આવી જળ ચૈતન્ય પદાર્થની સ્વતંત્રતા છે, એનું અસ્તિત્વ સ્વતંત્ર છે. તેથી અસ્તિત્વમાં રહેલા બધા ગુણધર્મો પણ સ્વતંત્ર છે, કોઈ કોઈને પરાધીન નથી. એટલે આપણે કરવો શું એ પ્રશ્ન જયારે ઉપસ્થિત થાય છે ત્યારે આપણે જળ પદાર્થમાં કઈ કરી શકીએ એ આપણી પરિસ્થિતિ નથી. જીવના અધિકાર બહારનો વિષય છે, જીવના કાર્યક્ષેત્રની લિમિટ બહાર, મર્યાદા બહારનો એ વિષય છે. તો જીવ કરી શું કે જીવ ભાવ કરી શકે ત્યાં એની મર્યાદા પૂરી થાય છે. કાલે જે વિષય ચાલ્યો એનું અનુસંધાન કરીએ તો કે પરિભ્રમણની ચિંતા જો ન થાય, જન્મ મરણની ચિંતા ન થાય, તો જન્મ મરણના નાશ કરવાનો ઉપાય સૂજે નહીં, અથવા ઉપાય કરવાનો બળ પુરુષાર્થ કોઈ જીવ કરી શકે નહીં, કરે નહીં. કેમ કે જરૂરિયાત વગર કોણ પરિશ્રમ કરે? એટલે એ જે ચિંતના થાય એ પણ ભાવ છે, અને પહેલામાં પહેલું કર્તવ્ય એ છે એમ કહેવું છે. આની ચર્ચાને અંતે વાત હતી કે પહેલામાં પહેલું કર્તવ્ય એ છે કે જીવ પરિભ્રમણની સૌથી મોટી સમસ્યા છે એની ચિંતા કરે. એ જો ચિંતા ન કરે તો એ પોતે કઈ પરિસ્થિતિમાં અત્યારે ચાલી રહ્યો છે એની વાસ્તવિકતાનું ભાન નથી, અને તેથી અનંત જન્મ મરણ કરીને અનંત દુઃખ ભોગવશે. ચિંતા કરે એવી પરિસ્થિતિ હોવાથી ચિંતા થવી જરૂરી છે. કૃત્રિમ ચિંતા ઊભી કરવી એમ નથી કહેવું. પરિસ્થિતિનું જો ભાન થાય તો ચિંતા થયા વિના રહે નહીં. એનો કાલે આપણે દૃષ્ટાંત પણ લીધેલો કે માણસને સોદા ચીડા હોય, દુબળા માણસને, અને એને ખબર ન હોય કે કિડની બગડવાથી સોદા ચીડા છે તો રાજી થાય કે ચાલો હું તો સાવ દુબળો હતો, મારો વજન પણ વધેલું દેખાય છે અને મારો દેખાવ પણ કઈક સારો લાગે છે. આવો સરસ દેખાવ પહેલા નહોતો લાગતો. રોગના બેભાનપણામાં મરી જાય માણસ, એમ ભવરોગ લાગુ પડેલો છે. અનંત કાળથી આપણા જીવને ભવરોગ લાગુ પડેલો છે, તેથી અનેક ભવ કરતો કરતો અહીં સુધી અત્યારે ચાલે છે. હવે જે ભવરોગની ભયંકરતાને ન સમજે તો એ ભવરોગ ચાલુ રહેવાનો ને અનંત અનેક ભવોના દુઃખોને ભોગવશે. એ પરિસ્થિતિનું યથાર્થ ભાન થાય તો એની ચિંતા ઊભી થાય એ પ્રથમ કર્તવ્ય છે. એ પણ એક ભાવ છે, નથી થતો તે કરવા યોગ્ય છે, માટે એને કર્તવ્ય કહીએ. અને જો ચિંતા થાય તો બીજું સ્ટેજ આવે ઉદાસીનતાનું, વૈરાગ્યનું, ધર્મના ક્ષેત્રમાં વૈરાગ્ય છે તે અતિ આવશ્યક છે. કેમ કે વૈરાગ્ય છે વિપરીત એવા આસક્તિના પરિણામ છે એ જીવને થયા કરે છે. આસક્તિને લઈને અનેક પદાર્થો તરફ પરિણામનું ખેંચાણ રહે છે, જેને આપણે ટેન્શન કહીએ છીએ, અને એની આકુલતાને દુઃખ ભોગવવાનું બધાને ચાલુ છે. એ ટેન્શન મટાડવા માટે અનેક પદાર્થો મેળવવાનો પરિશ્રમ અને આકુલતા થાય છે, ને એનું દુઃખ પણ ચાલે છે. હવે કર્તવ્ય ઉપર આવીએ તો પ્રથમ કર્તવ્ય ચિંતના અને વેદના અને તેનાથી ઓરિયન્ટેડ થતી અવસ્થા છે તે વૈરાગ્યની છે. યથાર્થ પ્રકારે વૈરાગ્ય આ રીતે ઉત્પન્ન થવો જરૂરી છે. પછી આસક્તિના પરિણામથી મુક્ત થવા અને તે અંગેના દુઃખોથી પણ અને દોષોથી પણ મુક્ત થાય. આસક્તિના પરિણામથી દોષ પણ થવાના અને દુઃખ પણ થવાનું, ફળ સ્વરૂપે જન્મ મરણ પણ થવાનું. હવે એક પ્રશ્ન અહીંયા વિચારવા યોગ્ય છે. કર્તવ્યનો ઉત્તર અહીંયા સમાપ્ત થાય છે. પહેલા શું કર્તવ્ય છે, કરવું શું, કે પરિભ્રમણની ચિંતના પૂર્વક વૈરાગ્યમાં આવવું. આટલું તો પ્રથમ થવું ઘટે છે. પછી વૈરાગ્યમાં આવ્યા પછી જે પરિભ્રમણની ચિંતા થઈ હતી એ પરિભ્રમણથી છૂટવાનો એક નિર્ધાર થાય, નિર્ણય થાય છે. એ ત્રીજા સ્ટેજના પરિણામનું કર્તવ્ય છે. આયા બધા પરિણામના જ કર્તવ્ય સમજી લેવાના છે. અને નિર્ધાર થાય તો એ નિર્ણયને અમલમાં મૂકવાના પ્રયત્નો અને પુરુષાર્થ શરૂ થાય. અને આ વિષયમાં બીજા પ્રશ્નો હોય તો આપણે વિચારી લઈએ, નહીતર પછી આજ વિષયના અનુસંધાનમાં આપણો સ્વાધ્યાય આગળ વધારીએ. કર્તવ્યનો પ્રશ્ન, ભાવ કરવાના, ભાવ ચિંતનાનો ભાવ, ચિંતાનો ભાવ, ભવભ્રમણ થઈ રહ્યું છે એની ચિંતાનો ભાવ થાય છે. પહેલા એક વાત, ચિંતા થાય છે, જો નથી થતી તો કર્તવ્યને આપણે કરતા નથી એમ વાત છે. કર્તવ્ય શરૂ નથી કર્યું, કરવા યોગ્ય એવું કાર્ય તેને આપણે કર્તવ્ય કહીએ. એ શરૂ નથી થયું. હા, એમ પ્રશ્ન કરી શકો. વક્તા જે કર્તવ્ય છે તે કર્યું છે એમ સમજવાનું છે કે પહેલામાં પહેલી પરિભ્રમણની ચિંતના શરૂ થાય છે. હા, એક પ્રશ્ન અહીંયા એ થઈ શકે કે આને પહેલું કર્તવ્ય શા માટે ગયો છો, અમે તો બીજું પણ કરીએ છીએ, એની પહેલું શા માટે નહીં. દાખલા તરીકે અમે વાંચન કરીએ છીએ, સામૂહિક સત્સંગ કરીએ છીએ, અથવા અમે પૂજા ભક્તિ કરીએ છીએ, અથવા અમે કોઈ ત્યાગ કે સંયમ પાળીએ છીએ, વ્રત કરીએ છીએ, તેને દાન આપીએ છીએ, ઉપવાસ આદિ કરીને તપ કરીએ છીએ, તો આ બધામાં પહેલું કર્તવ્ય શું? એટલા માટે એ વિષય વિચારવું યોગ્ય છે કે કામની વ્યવસ્થાને આપણે વિચારીને કર્તવ્ય નક્કી કરીએ છીએ. કોઈ પણ કામની વ્યવસ્થા હોય છે, કામ કરવાના અનુક્રમને કામની વ્યવસ્થા કહે છે. તો અનેક પ્રકારના ધર્મ સાધનમાં આત્મકલ્યાણ થાય તેવો વ્યવસ્થિત કાર્યક્રમ શું? આ એક પ્રશ્ન કોઈ પણ વિચારવાન મોક્ષને જીવને થવો જોઈએ. મારે મારું આત્મકલ્યાણ કરવું છે, તેથી હું જગતના કાર્યક્ષેત્રોથી દૂર થઈને આ કાર્યક્ષેત્રમાં કાંઈ ને કાંઈ ધાર્મિક પ્રવૃત્તિ કરવા આવું છું. અને દરેક માણસ પોતાના સંપ્રદાયમાં જાય છે, કઈ ને કઈ ધાર્મિક પ્રવૃત્તિ પણ કરે છે. હવે જીવને આત્મકલ્યાણ થાય એના માટે વ્યવસ્થિત કાર્યક્રમ શું, મેનેજમેન્ટનો સવાલ છે કામકાજના. ગમે તેમ વગર વિચારીએ કે અંધશ્રદ્ધાથી કોઈ પણ કાર્ય પોતાને મન ફાવતું કરી લેવું એવું તો ન હોઈ શકે. એવું હોઈ શકે એ કોઈ વ્યવસ્થિત વાત છે? તો કોઈ આમ કરશે ને કોઈ આમ કરશે ને એમ જ કરે છે. કોઈ પૂજા ભક્તિ કરવા લાગી જાય છે તો કોઈ દાન દેવા લાગી જાય છે, તો કોઈ ઉપવાસ કરવા લાગી જાય છે, તો કોઈ શાસ્ત્ર વાંચવા લાગી જાય છે, મને જે પડે એમ કરે છે. પણ ખરેખર એમ હોવું ના જોઈએ. વ્યવસ્થિત કાર્ય પદ્ધતિ આત્મકલ્યાણ અંગેની હોવી જરૂરી છે અને આપણે સમજવી જોઈએ. ચિંતા કેવી રીતે? પરિસ્થિતિ સમજવાથી જેમ આપણને ખબર પડી કે ગળામાં ગાંઠ છે, કાલે નથી નાદે છે, ખબર પડી ને, પીડા થઈ એટલે આપણને ખબર પડી. શંકા કઈ કે ગળામાં ગાંઠ થાય તો કેન્સર હોવાનો સંભવ છે, હોય પણ ખરું ને ન પણ હોય, પછી તો લેબોરેટરી ટેસ્ટની અંદર મેલિગ્નન્સી આવે તો વાત નક્કી થઈ જાય કે કેન્સર છે. તો ચિંતા થાય કે ન થાય મટાડવાની? કેમ કે ઇટ ઇઝ અ કોઝ ઓફ ડેથ. કેન્સર ઇઝ અ કોઝ ઓફ ડેથ, બરાબર. મરણ નથી થયું હજી, પણ મરણનું કારણ દેખાય તો ચિંતા થાય કે ન થાય? અને ખબર ન પડે અને કોઈ એનો ગામડાનો માણસ ગુમડો સમજીને પટ્ટી માર્યા કરે, ચાલો ગાંઠ નીકળી છે આપણે પટ્ટી લગાવો, મલમ લગાડો કે લેપ લગાડો, ઘરમાં પીડ્યો છે વાપરી નાખો, મરી જાય. કેમ કે એને ચિંતા ન થઈ. સાચી પરિસ્થિતિનું જ્ઞાન ભાન થાય તો ચિંતા થયા વિના અને નેચરલ ફોર્મમાં ચિંતા થાય. હવે આપણે જન્મ મરણ કરી રહ્યા છીએ, મરણથી ડરીએ છીએ, એટલા માટે મરણનો દ્રષ્ટાંત આપ્યો. એક મરણથી એટલો બધો ભય અને એટલી બધી ચિંતા થાય છે કે દુનિયાભરમાં તપાસ કરીએ છીએ આપણે, આ દર્દ મટવાની કઈ શોધ છેલ્લે આગલા દિવસે થઈ છે ખરી, અત્યાર સુધી નથી થઈ કઈ ખબર છે, તોય આપણે ક્યાં સુધી વાતને લંબાવીએ છીએ. નથી થઈ એ વાત પ્રસિદ્ધ છે અને એટલે કેન્સર થાય, બધા મરી જાય છે. પણ સંભવ છે કે ગઈકાલે શોધ થઈ હોય. ઇન્ડિયા વાળા એમ વિચારે કે અમેરિકામાં શોધ થઈ હોય, આપણે અમેરિકામાં જેટલા આપણા સંબંધીઓ સગાઓ મિત્રો જે કાંઈ છે અને સગાના સગાના મિત્રોના મિત્રો બધા એ બધે તપાસ કરી બોલો કે ભાઈ કાંઈક શોધ થઈ છે, કોઈ ઇન્જેક્શન, કોઈ દવા, કોઈ ટીકડી, કોઈ જડીબુટ્ટી, અથવા એનું કઈ ઓપરેશન થતું ગમે ત્યાં આવી જઈએ. ચિંતા એટલી થાય છે કે નથી થતી? તો એક મરણના કારણને મટાડવાની ચિંતા થાય છે તો અનંત જન્મ મરણના કારણને મટાડવાની ચિંતા જ ન થાય તો આપણે બથમમાં જીવીએ છીએ એવું નથી લાગતું? આપણે બથમમાં જીવીએ છીએ અને એવી રીતે થવાવાળા આનંદ જન્મ મરણ ની સામે આંખ નીચીને જીવીએ તો કઈ બચે ન જીવીએ. તો પેલા ઉંદર જેવું થયું,
ફૂંક મારતો જાય.
નહીં, ઉંદર નો દ્રષ્ટાંત એમ છે કે ઉંદર ને કોઈ કહ્યું કે બિલાડી આવે તો તને ખાઈ જાય, અને તું માંદો છું ભાગી શકતો નથી, બિલાડીની ઝડપ હોય છે તારા કરતા વધારે, તને પકડીને ખાઈ જશે. તો ઉંદરે શું જવાબ દીધો? કે બિલાડી દેખાશે તારે હું આંખો મીચી જઈશ, એટલે મને બિલાડી જ દેખાય નહીં. શું કીધું કે બિલાડી દેખાય ને તો તું હંતાઈ જજે, એવી રીતે એવી જગ્યામાં આવી જજે કે જ્યાં બિલાડીનું મોઢું ન જઈ શકે. તારું શરીર નાનું છે, બિલાડીનું શરીર મોટું છે, બિલાડી એટલે બિલ્લી, હા, એટલે તને ખાઈ જશે. તો પેલો કઈ મને દેખાય ત્યારે મારે ભાગવાનું છે ને, ન દેખાય માટે હું આંખ નીચી જાવ તો તને ખાઈ જાય છે ને. એમ અનંત જન્મ મરણ આવવાના છે, એની સામે આપણે આંખ નીચીને ચાલીએ તો કઈ બચી ન શકીએ. કહેવાનો મતલબ એટલો છે, એટલે એની ચિંતા થવી જરૂરી છે. સૌથી મોટી સમસ્યા છે, એ મોટી સમસ્યાને અમે આંખ નીચીને આપણે નાની નાની સમસ્યામાં જીવન ગુજારી નાખીએ મોટી સમસ્યા ઉભી રહે છે. અહીંયા એ પ્રશ્ન થઈ શકે કે અહીંથી શરૂઆત થવા માટે અને બીજી વાતથી શરૂઆત કેમ નહીં? શા માટે પહેલા તપશ્ચર્યા ન કરવી, વ્રત સંયમ ન પાળવા, શા માટે પહેલા શાસ્ત્રો ન વાંચવા, શા માટે પહેલા દાન ન દેવા, જાત્રાએ ન જવું, માળા ન ફેરવવી, આ બધા સાધનો તો ઘણા છે, અને આને શા માટે તમે પહેલું સાધન કયો છો? આ પ્રશ્ન અહીંયા જરૂર ઉઠાવી શકાય અને જરૂર ઉઠાવવો પણ જોઈએ. વાતને વિચારવી હોય તો બધા પડખાથી જ વિચારવી જોઈએ, પૂરી છણાવટ કરવી જોઈએ. તો વાત એમ છે કે બીજા જે કોઈ ધર્મ સાધનો અત્યાર સુધી આપણે કર્યા છે એ કરી ચૂક્યા છે અને નિષ્ફળ ગયા છે, એના કારણને આપણે વિચાર્યું નથી. પૂર્વે આપણે એમ નિયમ સંયમ ત્યાંથી માંડીને શાસ્ત્ર વાંચન અને શાસ્ત્ર જ્ઞાન સુધી બધું કરી ચૂક્યા છે, અનંતવાર અંગપૂર્વ નું જ્ઞાન કરી ચૂક્યા છે. અત્યારે તો કઈ એટલે શાસ્ત્રો નથી કેટલું જ્ઞાન થાય, મોટા ભાગના શાસ્ત્રો વિચ્છેદ ગયા છે. પણ શા માટે એ બધું કરવા છતાં આત્મકલ્યાણ નથી? માત્ર થોડું પૂર્ણ બંધારણ નું પૂર્ણ ભોગવીને પાછા અધોગતિમાં ચાલી લાગ્યા? આ વિચારવું જોઈએ. એટલા માટે કે સંસાર નો દરેક જીવ, પ્રત્યેક જીવ આપણા જીવથી માંડીને આપણી વર્તમાન પરિસ્થિતિથી નાના મોટા કાર્યોની ચિંતાથી ઘેરાયેલો છે, નાની મોટી સમસ્યાઓથી ઘેરાયેલો છે, કોઈ મુક્ત નથી. અને એ ઘેરાવામાં રહીને અને ધર્મ સાધન કર્યા છે. ચિંતામાં માથું ફસાયેલું છે, સંસારના કાર્યો અને સંયોગોની ચિંતામાં રહીને જે કોઈ પણ ધર્મ સાધન કરે છે એ નિષ્ફળ જાય છે. એટલા માટે એ ચિંતાથી મુક્ત થવા માટે પહેલા એની ચિંતા થવી જરૂરી છે, કે જેથી નાની ચિંતાથી છૂટીને મોટી ચિંતામાં આવી શકાય. બીજું ગમે તો કરો, ચિંતાથી નથી છૂટા તો એનું શું કરવાના? નાનીઓએ ઘણા અનુભવના અંતે આ ઉપાય બતાવ્યો છે. એટલા માટે બતાવ્યો છે કે ચિંતા ભલે તને થાય એનો વાંધો નથી, ચિંતાનો તું વિષયને તું બદલી નાખ. જે ચિંતા તને સંસારના સંયોગો માટે થાય છે એ ચિંતા એ તું જન્મ મરણ માટે કરો, ચિંતાને ટ્રાન્સફર કરતો. એ તો થઈ શકે છે ને, અને એ તો થાય છે. જગતમાં એક કામ છોડીને બીજાને ચિંતા થાય છે, બીજું કામ છોડીને ચિંતા ચિંતા થાય છે. ચિંતા તો થાય છે. જ્ઞાનીઓએ તું કરી શકે એવું કાર્ય ચિંત્યું છે કે જે તું કરી રહ્યો છો, અને એ જ કાર્ય તું કર. પરિભ્રમણની ચિંતા થાય અને પછી જે વૈરાગ્ય આવે તે યથાર્થ વૈરાગ્ય આવે છે. એ પહેલા સંયોગોની ચિંતામાં રહીને જે વૈરાગ આવે છે તે વૈરાગ્ય યથાર્થ નથી હોતો. વૈરાગ્ય અનેક પ્રકારે આવે છે. કોઈને દુઃખ ગર્ભિત આવે છે, કોઈને માન ગર્ભિત આવે છે, કોઈને અજ્ઞાન ગર્ભિત આવે. આ સાચી સમજણ પૂર્વક આવેલ છે. અને એ વૈરાગ્ય અથવા એ ઉદાસીનતા જે આવે છે, એ ઉદાસીનતા વૃદ્ધિગત થઈને ઉપર ઉપરના દરેક મુમુક્ષુની ભૂમિકામાં વૃદ્ધિગત થઈને જ્ઞાન દશા સુધી પહોંચે છે. એ જ વૈરાગ્ય વધીને મુનિ દશા સુધી પહોંચે છે. વૈરાગ્યની ડિગ્રી વધે છે, પણ પાયાની વાત આ છે. આ પાયાનો વિષય છે. પાયો એકદમ મજબૂત જોઈએ. પાયો કાચો ન ચાલે, કેમ કે એના ઉપર મોક્ષ માર્ગ શરૂ થવાનો છે. એ પાયા ઉપર, અને એ જ પાયા ઉપર મોક્ષ માર્ગ થી આગળ વધીને સિદ્ધ પદ સુધીનું ચણતર કરવાનું છે. મોટો પાયો મજબૂત જોઈએ. એટલે અહીંયા જીવરણા સુધીનો વિષય લીધો છે કે પરિભ્રમણની ચિંતા જો થાય તો માણસ જીવરે. કેમ જીવરે? તેનો ઉપાય નથી જડતો. વાત તો એટલી લખી છે ને કે તેની નિવૃત્તિ એટલે તે પરિભ્રમણનો નાશ કેમ થતો નથી અને તે શું કરવાથી થાય? આટલું વચન લીધું છે. નાશ નથી થતો એની પણ મૂંઝવણ છે, અને શું કરવાથી થાય એ ઉપાય નથી જડતો એની પણ મૂંઝવણ છે, અને પરિભ્રમણ ચાલુ છે એની પણ મૂંઝવણ છે. ઊભું છે એ પણ મૂંઝવણ છે. એનો નાશ નથી થતો એની પણ મૂંઝવણ છે. નાશ કરવાનો ઉપાય નથી મળતો એની પણ મૂંઝવણ છે. અને આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. એટલે ઘણા પ્રશ્નો આમાંથી ઉઠશે, ઘણા પ્રશ્નો ઉઠશે. એ વિષય ઉપર એમણે એક પત્ર લખ્યો છે, 83 નંબરનો એક ક્રમનો પત્ર છે, કાર્યની વ્યવસ્થા અંગેનો. એમાં એમણે એ વાત લીધી છે તત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તો. હવે તત્વજ્ઞાનમાં ઊંડે ઉતરવું છે તો આ બધા પ્રશ્નો ઉઠે છે કે એવો અંદરથી ધ્વનિ નેપથ્યમાં અંદરથી એવો ધ્વનિ આવશે કે તમે કોણ છો, હું સ્વરૂપ તમારું છું, ક્યાંથી આવ્યા છો, મનુષ્ય થયા તો ક્યાંથી આવ્યા છો, શા માટે કેમ આવ્યા છો, મનુષ્ય જ કેમ થયા, બીજા પશુ પક્ષીમાં કેમ તમારો જીવનો ગયો, પશુ પક્ષી ન થયા ને કેમ આમ થયા મનુષ્ય, તમારી સમીપમાં એટલે કે તમે અવિનાશી અમર પદાર્થ છો, ક્યારે નાશ ન થાય, કે કોઈ ત્રીજો ત્રીજાશ્રી એવો તમારો કોઈ કોઈ વિકલ્પ છે આ બાબતમાં, ત્રીજાશ્રી એટલે કોઈ અન્ય વિકલ્પ છે. એવા અનેક પ્રશ્નો હૃદયમાં પ્રવેશ કરશે, અંદરથી આ બધા પ્રશ્નો ઉઠે, અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયો ત્યાં પછી બીજા વિચારોને બહુ થોડો અવકાશ રહેશે. એ પ્રશ્નોથી ઘેરાયો ત્યાં બીજા પ્રશ્નોથી જે ઘેરાયો તો એ છૂટી જશે એમ કે છે. બીજા પ્રશ્નોનો અવકાશ નહીં રહે એટલે શું કે બીજા પ્રશ્નોથી ઘેરાયો છે એ છૂટી જશે. મોટી ચિંતા જ્યાં ગળે પડી ત્યાં નાની ચિંતા છૂટી જાય છે, અને એ વિચારોથી છેવટે સિદ્ધિ છે, એ ચિંતાથી છેવટે સિદ્ધિ છે. આ પ્રશ્નો ઉઠ્યા, એ પ્રશ્નો ઉઠ્યા એવી બરાબર ઉઠ્યા છે, યથાર્થ છે, ઉઠવા જોઈએ, અને છેવટે સિદ્ધિ થશે. તો આ બધા પ્રશ્નોનો જવાબ મેળવવા જતાં સિદ્ધિ થશે. એ જ વિચારોના વિવેકથી પછી કર્તવ્ય અકર્તવ્યની ખબર પડે છે. આ ચિંતના અને આ પ્રશ્નો ઉઠ્યા ત્યાં પછી શું કરવું ને શું ન કરવું એનો વિવેક આવે છે, અને જે અવ્યાબાદ સુખની ઈચ્છા છે તેની પ્રાપ્તિ થાય છે, અને જે કાયમનું સુખ જોઈએ છે એની પ્રાપ્તિ છેવટ થશે. એ જ વિચારોના મનનથી અનંતકાળનું મૂંઝન પડવાનું છે. મૂંઝવણ ને ટેન્શન અનંતકાળથી જે જીવને છે એ આ જ વિચારોના ચિંતન અને મનનથી ટળવાનું છે. આ એક પરિસ્થિતિ જે જીવનું આત્મકલ્યાણ થવાનું હોય છે એની આવી પરિસ્થિતિ ઊભી થાય છે એમ કે છે. અને એ જીવ એવો નિર્ધાર કરે છે, એવો નિર્ણય કરે છે, રસ્તો નથી મળતો એટલે કે ગમે તેમ કરીને આ રસ્તો મારે શોધવો રહ્યો, જેમ પાણી ન મળે તો પાણી મેળવે છૂટકો. વરસાદ ન થાય, દુકાળ પડે અને આકાશમાંથી પાણી ન વરસે, અત્યારે તો હવે આવાગમનના સાધનો ઘણા થઈ ગયા એટલે ગમે ત્યાંથી ઇમ્પોર્ટ થાય છે, પણ એક જમાનો એવો હતો 56 નો દુકાળ પડ્યો હતો હિન્દુસ્તાનમાં, પાણી નાના જ નહોતું. એક રોટલો હોય તો ઘરના બધા માણસો ઝઘડો કરે ને ખાય, ખાવા માટે ઝઘડો કરે. છોકરાના હાથમાં હોય તો માં ઝૂંટવીને ખાઈ જાય એમ કે છે. અનાજ નથી, વરસાદ નથી તો અનાજ ન થયો, અનાજ નથી તો રોટલા પાણી ન મળે, તેથી સાધનો નહીં. એમ કલ્પી લ્યો કે પાણી ન મળે તો શું થાય, કે કોઈ પણ ભોગે પાણી મેળવવું જોઈએ, કોઈ પણ કોસ્ટથી પાણી મળવું, ત્યાં પછી અત્યારે જે પાણી ઢોળીએ છીએ જેની કાંઈ કિંમત નથી એવી રીતે ઢોળીએ છીએ, પાણીનો એક ટીપો પણ કોઈ બગાડે નહીં અને બહુ મોટી કોસ્ટ લાગતી હોય, છતાંય મળે કે ન મળે એવી પરિસ્થિતિ હોય, ત્યારે મરણની ચિંતા ઊભી થાય. એથી વધારે ચિંતા અનંત જન્મ મરણની એવી રીતે થાય ત્યારે એક ત્રીજી પરિસ્થિતિ જે ઊભી થાય છે, એ પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે કોઈ પણ ભોગે આ જન્મ મરણના ચક્કરમાંથી મારે બચવું જ જોઈએ અને બચી જ જવું છે. આવો જે નિર્ણય છે એ નિર્ણય સંબંધી એમણે જે વચનો લખ્યા છે 128માં પત્રમાં લખ્યા છે. કેવો નિર્ણય થાય કે કરવું કેમ, એ જે મૂંઝવણ થાય કે શું કરવું કે જેથી જન્મ મરણ થી બચી જવાય, તો કે ગમે તેમ થાવ ગમે તેટલા દુઃખ વેઠવા પડે એક વાર વેઠી લેવાના, ગમે તેટલા પરિશ્રમ સહન કરવા પડે. પરિશ્રમ એટલે કુદરતી આફત, ગમે તેટલા ઉપસર્ગ સહન કરવા પડે. ઉપસર્ગ એટલે કોઈ બીજા પ્રતિકૂળતાઓ આપે તો એ સહન કરવું, ગમે તેટલી વ્યાધિઓ એટલે રોગ આવે, ગમે તેટલી ઉપાધિઓ એટલે બીજા પ્રતિકૂળ સંયોગો મટાડવાના કારણો ઉભા થાય એને ઉપાધિ કહે છે, અને ગમે તેટલી આધિઓ આવી પડે એટલે પોતાને ગમે એટલી અંગત રીતે પ્રતિકૂળતાઓ ઉભી થાય. ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો, આયુષ પૂરું થવાની તૈયારી, પણ છૂટવા માટેનો પ્રયત્ન કરવો જ કરવો. ત્યાં સુધી એ જીવ તારો છૂટકો નથી. આ પાયાની મજબૂતાઈને દેખાડનારા વચનો છે. જે પાયા ઉપર મોક્ષ માર્ગ શરૂ થવાનો છે અને જેના અંતે મોક્ષ પદ પ્રાપ્ત થઈને અનંતકાળ ટકવાનો છે એનો પાયો આટલો મજબૂત હોય છે. મુમુક્ષુની પ્રથમ ભૂમિકા આવી મજબૂત હોય છે અને આવી યથાર્થ હોય છે. બે વાત ભેગી છે અને એટલી શક્તિ જીવમાં છે, અત્યારે એટલી શક્તિ જીવમાં છે અને ત્યારે જે મોક્ષ માર્ગને યોગ્ય થાય છે. જ્યાં સુધી જીવ આવી તૈયારીમાં ના આવે, મોક્ષનું ધ્યેય ક્યાં? આ શું થયું? આટલા જે ભાવો છે એમાં એને કર્તવ્ય ત્રીજા સ્ટેજમાં શું કામ કર્યું? મોક્ષનું ધ્યેય બાંધ્યું. ફરીથી પહેલા સ્ટેજમાં જન્મ મરણની ચિંતા વેદના અને જૂરણા થઈ, એનાથી વૈરાગ્યની પ્રાપ્તિ થઈ એ કારણથી, અને કોઈ પણ ચિંતા કરો એટલે ઉદાસીનતા અને નિરસતા આવવાની, વૈરાગ્ય એટલે નિરસતા છે. 25 વર્ષનો છોકરો રાત્રે ઘરે ન આવે અને ગુમ થયો એમ ખબર પડે, સગા સંબંધીઓને ત્યાં બધે ટેલિફોન કરી લીધા, ભાઈ તમારે ત્યાં આવ્યો તો, આજ તમારે ત્યાં આવ્યો તો, એના મિત્રોને ફોન કરી લીધા, બધાને બધાએ ના પાડી કે આજે અમે એને જોયો જ નથી, અને કિડનેપ થઈ ગયો હોય, કોઈનો ફોન બી આવી જાય કે છોકરાને કિડનેપ કરી ગયા છે, પછી અમે કઈ એમ કરજો, પછી પાછો મળી જશે. કેટલી ચિંતા થાય, કેટલી ચિંતા થાય. હા, એ ચિંતાથી ઉદાસીનતા ને વૈરાગ્ય કેટલો થાય, નિરસતા કેટલી આવે, ખાવા ટાણે ખાવું ન ભાવે અને રાત પડે ત્યારે ઊંઘ ન આવે. આવે ચિંતા છે એ બધી જગ્યાએથી જીવને ઉઠાડી મૂકે છે. એનો અર્થ સીધો શું થયો? કે તીવ્ર ચિંતાનો પ્રસંગ બને ત્યારે જીવ બધી જગ્યાએથી ઉઠી જાય છે. અને ક્યાંય કોઈ એમ કે પાર્ટીમાં આવો, બહુ સારી પાર્ટી આજે થવાની છે, જાય ખરો? એમ કે ભાઈ હું તારી પાર્ટીમાં આવું, મારા છોકરાને ગોતું. હા, એ છોકરાની માની હાલત ને એ છોકરાની સ્ત્રીની હાલત શું થાય? એને ખાવું ભાવે નહીં, એને શું હોય, સુવા જાય તો ઊંઘ આવે નહી, સારું ગાડલું ઊંઘ લાવી દે ખરો, હે બહુ સારું મેટ્રેસ હોય તો ઊંઘ ને લાવે કે ન લાવે, એમાંથી ઊંઘ નથી આવવાની. ઊંઘ પલંગ માંથી કે મેટ્રેસ માંથી નથી આવતી, હું ગાવે ત્યારે નીચે જમીન ઉપર માણસ ઊંઘી જાય, એને ખબર ન પડે ક્યાં સૂતો છું. પછી ગરીબ હોય કે તવંગર હોય, રાજા હોય કે રંક હોય, એથી ભયંકર ચિંતા જન્મ મરણની થાય છે. અને સાચો વૈરાગ્ય પ્રગટે છે, જેને પ્રગટે છે એને સાચો વૈરાગ્ય ત્યારે પ્રગટે છે, ખરો વૈરાગ્ય ત્યારે પ્રગટે છે. એટલે આ નિર્ધાર કરે છે કે હવે મારે આ જન્મ મરણથી છૂટી જવું છે. એવા મોક્ષના ધ્યેય વગર કોઈને મુમુક્ષુતાની શરૂઆત થતી નથી. ગુરુદેવ શ્રી આ સૂત્ર આપ્યું, પૂર્ણતાના લક્ષ્ય વિના વાસ્તવિક મુમુક્ષુતાની શરૂઆત થતી નથી. એ પણ એમણે અનુભવથી વાત કરી. હજારો શાસ્ત્રો વાંચ્યા પછી એ સૂત્ર કાઢ્યું છે. અત્યારે આપણને સામાન્ય વાત ભલે દેખાય સમજણની દ્રષ્ટિએ, પણ એમનું જે રિસર્ચ છે એના ઉપરનું એ ઘણું ઊંડું છે, અને ઘણે ઊંડે જઈને રિસર્ચ કરેલી એ વાત છે. એમણે જે મહેનત કરી છે એ મહેનતને આપણે સમજવી જોઈએ, અને એ રીતે ધ્યેય બંધાવવું જોઈએ. ધ્યેય વગરનો કોઈ જીવ નથી. સંસારનો ધ્યેય હોવાથી સંસારના પદાર્થો મેળવવા, સાચવવા અને વધારવાની પ્રવૃત્તિ બધા જીવો કરે છે. અને બધા માણસો કરે છે કે નથી કરતા, પછી એ ઇન્ડિયા વાળો હોય કે અમેરિકા વાળો હોય કે રશિયા વાળો હોય કે યુરોપિયન કન્ટ્રીઝનો માણસ હોય, બધા એક જ કામ કરે છે. જે પદાર્થો નથી મળ્યા તે મેળવવા, મળ્યા છે એને બરાબર સાચવવા, અને હજી એમાં વધારો કરવો. શ્રીમદજી લખે છે કે ઉકરડાને અંદર રખડતો ભૂંડ અને એક ચક્રવર્તી, છ ખંડનો રાજા. અત્યારે કોઈ નથી, પણ બહુ સમૃદ્ધિ વધુ વધુ મનુષ્યને હોય તો છ ખંડની હોય. છ ખંડ એટલે અત્યારની પૃથ્વી એક ખંડનો એક ટુકડો છે. અત્યારે 250 જેટલા દેશ છે આ પૃથ્વી ઉપર, ત્યાં આપણે આવાગમન કરી શકીએ છીએ. એ એક છ માંથી એક ખંડનો એક ટુકડો છે. એ આખા ખંડ પછી એવા છ ખંડ નો અધિપતિ એને ચક્રવર્તી કહે છે. એ પણ વધતા વૈભવનો વ્યવસાયી છે, એને પણ વૈભવ વધારવો છે. અને ઉકરડાની અંદર ભૂંડ હોય તો એને પણ સંયોગો વધારવા છે. વધતા વૈભવનો વ્યવસાયી છે એમ કીધું છે. એનો વ્યવસાય છે. બધા માણસોની આ સ્થિતિ છે, એટલે એની ચિંતા થયા વગર રહેજે. કોઈ અહીંયા પ્રશ્ન કરે કે ભાઈ અમારે એવું કઈ નથી, અમારે છે એ ઘણું છે ને હવે કઈ જોતું નથી, એવો અમે નિર્ણય કર્યો છે, અને તેથી અમે કઈ વ્યવસાય પણ કરતા નથી, ને કરતા તો એ બંધ કરી દીધો છે. ચાલો, અથવા પહેલેથી એટલું પ્રાપ્ત હતું વારસાગત, એટલે માટે અમે વ્યવસાય કરતા નથી. તો પછી અમને એ વાત લાગુ નથી પડતી એમ ખરું કે નહીં કે ના? ચાર સંજ્ઞા જીવ અનાદિથી લઈને ફરે છે. હા, એમાં પરિગ્રહ સંજ્ઞા છે. યથાર્થપણે પરિગ્રહથી ના પરિણામોથી જીવ મુક્ત ન થાય ત્યાં સુધી પરિગ્રહ સંજ્ઞા ઊભી છે. અત્યારે તારા ઉપયોગમાં નથી તો પરિણતિમાં છે, પણ છે એ વાત નક્કી છે. અને એનું ધ્યેય છે તો એની સાબિતી શું? સ્વામી તો ઈચ્છા એક જાય તારે તને ખબર પડે જેટલું છે એટલું. સંયોગ ઉપરની તારી પકડ કેટલી છે એનું ભાન કરવું હોય તો એ સંયોગ નો અભાવ થાય ત્યારે તરત તને ખબર પડશે વિયોગ થાય ત્યારે. મને નીચેથી જમીન ખસી ગયું એવું લાગે, આધાર તૂટી ગયો. આધાર બુદ્ધિ છે એને, સુખ બુદ્ધિ છે એને, આધાર બુદ્ધિ છે એને. વિયોગ વખતે તો પરિણામની હાલત ખરાબ થયા વિના એટલે કેટલીક પરિસ્થિતિ એવી હોય છે જીવ પુણ્યના યોગમાં ઠગાય છે. એનો અર્થ શું છે કે જીવ પુણ્યના યોગમાં ઠગાઈ જાય છે, એને ખબર નથી પડતી કે હું ક્યાં, મારા પરિણામ શું છે, મારી યોગ્યતા શું છે. એટલે જ્ઞાનીઓએ યથાર્થ રસ્તો બતાવ્યો છે, એ પોતાના અનુભવથી બતાવ્યો છે, એ રસ્તે ચાલવું એ જ મુમુક્ષુના માટે યોગ્ય છે અને કર્તવ્ય છે. જો મુક્ત થવાનું ધ્યેય થાય તો સંસારનું ધ્યેય છૂટી જાય. મૂળ વાત ઉપર આવીએ તો કે અનાદિથી જે સંસારનું ધ્યેય છે એ ધ્યેય રાખીને જેટલા ધર્મ સાધન કર્યા સાધ્ય સંસાર હોવાથી સાધન પણ સંસાર ના જ થયા. કેમ કે સાધ્ય અનુસાર સાધન, સાધ્યને તમે બદલો નહીં અને સાધન તમે મોક્ષના ગણીને કરો પછી કઈ એ સાધનો મોક્ષ અંગેના પરિણામે નહીં થાય નહીં. એટલે ધ્યેય બદલીને સાધ્ય બદલીને સાધન કરવામાં આવે તો એ દરેક સાધન સાધ્ય અનુસાર ચાલે, સાધ્ય અનુસાર પરિણમે. એટલે કે પ્રત્યેક સાધન કરતા જીવ મોક્ષને વિશે યત્ન કરે, પ્રયત્ન કરે, એનો પુરુષાર્થની દિશા બદલાય છે અથવા જ્ઞાનમાં લક્ષ્ય બદલાય છે કે મારે બંધાવું નથી પણ મુક્ત થવું છે. આખી ચાલ બદલાઈ જાય છે. એટલે અત્યાર સુધી કરેલા સાધન ધ્યેય બદલ્યા વિના હોવાથી એ સંસાર અર્થે ફળ્યા, એનું ફળ સંસાર આવ્યું. હવે ધ્યેય બદલાવાથી જે સાધન કરશે તેનું ફળ મોક્ષ આવશે. આ એક મોટો ફેરફાર ત્રીજા સ્ટેજમાં થાય છે. હવે થોડું ઊંડાણથી વિચારીએ આ આટલી જ વાતને, જેટલી વાત આપણે ત્રણ સ્ટેજની કરી એટલી જ વાતને થોડું ઊંડાણથી વિચારીએ તો આપણે શું કર્યું, કરવા ઉપર આપણે પ્રશ્ન આજે ચાલે છે, તો આપણે શું કર્યું અત્યાર સુધી? અભિપ્રાયો બદલ્યા, અભિપ્રાયની અંદર સંસારના સુખોથી સુખી થવાનો જે અભિપ્રાય હતો એ અભિપ્રાય બદલી નાખ્યો. હવે સંસારનું પરિભ્રમણ કરવું નથી, એનો અર્થ કે સંસારના જે કહેવાતા સુખ છે, કહેવાતા સુખ એટલા માટે કે ગાડલામાંથી હું ઘાલતી નથી, એક માણસ એક સામાન્ય મોટરમાં બેસે, અને બીજો માણસ એક લક્ઝરિયસ મોટરમાં બેસે, શું બહુ કોસ્ટલી હોય તો બેના સુખમાં ફેર પડે કે ન પડે? પુરાણ વધારે સુખ ન થાય, લક્ઝરિયસ મોટર વાળાને વધારે સુખ ન થાય, સુખ થાય કે ન થાય એને પૂછી લેવું જોઈએ આપણે. ત્યારે એમ કહે છે કે ભાઈ આ મોટર ખરીદવા માટે અને એને મેન્ટેન કરવા માટે મારે જે ઉપાધિ કરવી પડે છે એમાં હું મોટરમાં બેઠો છું, મોટર ઉપર બેઠો છું કે મોટર મારા ઉપર બેઠી છે, કેવું મુશ્કેલ છે. મારા માટે બેઠી છે, હું મોટર માં નથી બેઠો, મોટર મારા માંથી બેઠે છે. આ પરિસ્થિતિ હોય છે. પછી એક કરતા વધારે હોય તો એનો ગુણાકાર કરી નાખો. આવી ઉપાધિ જીવ વરે છે અને સુખની કલ્પના કરતો જાય છે. લોકો પણ એમ કે ભાઈ સુખી છે અત્યારે, અને ત્યાં કમ્પાઉન્ડમાં જ અડધો પોણો ડઝન ગાડી પડી છે, બધાને સુખી કહે છે. એને પૂછો તો કઈક વાત બીજી હોય છે, કેમ કે ઉપાધિથી વધારે ઘેરાય છે. સુખ દુઃખ નો કોન્સેપ્ટ બદલાય છે. તાત્પર્ય શું કાઢવું છે આમાંથી? જે મિસકોન્સેપ્ટ થી આપણે સુખી થવા ઈચ્છીએ છીએ એ આપ શરૂઆતના સ્ટેજમાં આખો કોન્સેપ્ટ બદલાઈ જાય છે. આ મોટું કામ થાય છે. શું કામ કરવું આ પ્રશ્ન ઉઠો છે આપણે, કે આ કામ કરવું કે મિસકોન્સેપ્ટ ને બદલી નાખવા, રાઈટ કોન્સેપ્ટમાં આવવું. જો સીધું એમ કહીએ, કાલે આ ચર્ચા કર્યા વિના એમ બીજી વાત આપણે, તો આપણે ઘણા મિસકોન્સેપ્ટમાં છીએ સુખ દુઃખના વિષયમાં, માટે એ બદલી નાખવા જોઈએ અને રાઈટ કોન્સેપ્ટમાં આવવું જોઈએ. તો પ્રશ્ન બીજો ઉઠત કે પણ એના માટે કરવું શું? ચાલો બદલવા અમે તૈયાર છે. તો આપણે વાત ત્યાંથી શરૂ કરીએ, એ છેડાથી શરૂ કરવાને બદલે આ છેડેથી શરૂ કરી, કે જો પહેલેથી આ રીતે કોઈ જીવ પરિણામો કરે તો એને મોટામાં મોટું કામ એ કર્યું કે એના મિસકોન્સેપ્ટ ચેન્જ થઈ ગયા, આખા બદલાઈ ગયા હતા. અને આ બહુ મોટું કામ છે. એટલા માટે આ કામ બહુ મોટું છે, આપણા જે પરિણામો થાય છે, જે ભાવો થાય છે, એમાં કોન્સેપ્ટ એટલે અભિપ્રાયનો બહુ મોટો રોલ છે. કોઈ પણ કાર્ય પાછળ આપણે એનો સુખ દુઃખનો અભિપ્રાય હોય છે, અને અભિપ્રાય જ્યાં ઉલટો ત્યાં કાર્ય પદ્ધતિ પણ ઉલટી અને એનું ફળ પણ ઉલટું. ઉલટું એટલે વિપરીત. વિપરીત અભિપ્રાય અનુસાર પરિણામો વિપરીત અને પરિણામોનું ફળ પણ વિપરીત. આવ્યા વિના રીએ, થયા વિના રીએ, એ બધાનું ફળ દુઃખ છે. એટલા માટે જ્ઞાનીઓએ એમ કહ્યું કે તું વિવેક કર. વિવેક કર એટલે તું હિત અહિત નો વિચાર કર, હિત અહિત ના અભિપ્રાયો શું હોય છે એનો પણ તું વિચાર કર. ધર્મ વિવેકે નિપજે, ધર્મ હાટે ન વેચાય. આપણે ત્યાં કહેવત છે, હાટે એટલે દુકાને, કોઈ સ્ટોરમાં જઈને ધર્મ ખરીદાતો નથી. ધર્મ એટલે શાંતિ. ખરેખર ધર્મ એટલે કોઈ ઓર્થોડોક્સ નથી, ધર્મ એટલે આત્માની સુખ શાંતિ. આપણે ત્યાં આપણા જૈન સંપ્રદાયોની અંદર, જૈન સંપ્રદાયોની અંદર, જૈન કુળમાં ન જૈનમાં હોય એવા અનેક માણસો આવ્યા છે, ક્ષત્રિયો બધા તીર્થંકર હતા, આ બધા તીર્થંકરો જે છે એ ક્ષત્રિયો હતા, બધા ક્ષત્રિયો ને પણ તીર્થંકરો બધા ક્ષત્રિયો હતા, અને બ્રાહ્મણો થી માંડીને અનેક જુદા જુદા વર્ણ માંથી જૈન ધર્મમાં આવવાનું કારણ એ છે કે જૈન ધર્મ એ સંપ્રદાયનો ધર્મ નથી, અમુક જ્ઞાતિ જાતિનો ધર્મ નથી, પણ આત્માને દુઃખ કેમ ટળે અને સુખ કેમ થાય એનો ધર્મ છે. સાચું આત્માનું સુખ અને આત્મ શાંતિ પ્રગટ થાય, પ્રાપ્ત થાય એ માટેની કાર્ય પદ્ધતિ સમજાવતો અને પ્રેરણા આપતો ધર્મ છે. માટે કોઈને પણ રસ પડવાનો છે, જીવ માત્ર ને રસ પડવાનો છે. અને તીર્થંકર ભગવાન એ કોઈ, હું તો બધાને જીવ તરીકે જોઉં છું, હું કોઈને જાતિ દ્રષ્ટિ તરીકે જોતો નથી. તેથી એમના સમોસરણમાં દેવો પણ આવ્યા, મનુષ્ય સર્વ જાતિ ના આવ્યા, ભેટ ભંગી ચાંડાળ નીચેમાં નીચેના ગોત્ર ના આવે છે. એવું નથી કે બ્રાહ્મણ વાણી ક્ષત્રિય જ આવે છે, શુદ્રો પણ આવે છે. તો અહીંયા આ દેશ સારું છે, શુદ્ર જેવું કઈ નથી, ગમે તે મારા સંજવારી કાઢે. આપણે ત્યાં એવું છે ભાઈ, આ વ્હાઈટ કોલર નો બિઝનેસ છે, અહીંયા એવું નથી, અહીંયા બધાને વ્હાઈટ કોલર જ હોય છે. ઊંચું નીચાનો સારું છે, સાયકોલોજીની દ્રષ્ટિએ સારી વાત છે, પણ ભગવાનના સમોસરણમાં પણ એમ જ છે. બધા આવે છે અને પશુ પક્ષીઓ પણ આવે છે, જળચર પ્રાણીઓ પણ આવે છે, અને જળચર પ્રાણીઓ જળમાં રહેવી વ્યવસ્થા છે સમોસરણમાં. કાચમાં માછલા, મગરમચ્છ અને બીજા જે મનવાળા પ્રાણી છે, અને પાણીના હૂક છે ત્યાંને, એમાં પ્રાણીઓ બેસીને સાંભળે છે અને બહુ મોટી સંખ્યામાં આવે છે. એવું છે, એમ સમોસરના ચિત્રો જોયા છે ને, ખ્યાલ છે. એનો અર્થ શું છે કે જીવ માત્ર માટે રસ લેવા જેવો આ વિષય છે, અને પોતાની સુખ શાંતિમાં રસ કોને ન આવે, આવે જ. એવું નથી કે દુખી થતો હોય એ ધર્મનો વિચાર કરે, રાજા હોય શ્રીમંત હોય તો પણ એ સુખી નથી એ સમજે છે. ઉપાધિનું દુઃખ બધાને છે, અને સૌથી વધારે દુઃખ હોય તો ટેન્શન નું છે. આયા તો એ બધા હિપ્પી થઈને ત્યાં આવે છે, એટલે બધા ચૂપ થઈ ગયેલા માણસો આવે છે ત્યાં. અહીંયા મલ્ટી મિલિયનો હોય પણ ગાંજા ચરસ ના ઘેનમાં પીડા ન રહીએ તો એ જીવી ન શકે, આપઘાત કરવો પડે. ઘેન માટે દારૂ પીએ, ઘેન માટે એ જાતની સિગરેટો પીએ, એના ડ્રગ્સ લઈએ છે, આ બધું શું છે? પૈસા નથી ને સાધન સગવડ નથી, એટલા માટે લઈએ છે. એવું નથી, તો મોંઘામાં મોંઘી ચીજ છે, બહુ મોંઘી ચીજ છે. એનો ઉપયોગ કેમ કરે છે? ટેન્શન થી છૂટવું છે, પણ એ ખોટો ઉપાય છે. એ તો ટોક્સિકેશન કરીને મરી જવાના, બીજું કઈ નહીં થવાનું. સાચો ઉપાય આપણે ત્યાં છે એમ સમજીને બિચારા ત્યાં આવે છે, પણ ત્યાં ફસાય છે, કેમકે સાચો ઉપાય રેડો નથી પડ્યો. એ ઉપાયને બતાવનારા કોક વિરલ જીવો છે, પણ એને ગોતે ક્યાંય, આથડી આથડી ને મરી જાય ત્યાં બી. એટલે અભિપ્રાયો બદલવાનો મૂળ વિષય ઉપર આવીએ તો બહુ મોટું કામ આ શરૂઆતની ભૂમિકામાં થાય છે. પાયાના જે ખોટા અભિપ્રાયો છે એ અભિપ્રાયો અહીંયા નળા પડી જાય છે બહુ ભાગે, અને કેટલાક અભિપ્રાયો બદલાઈ જાય છે. એટલે મોક્ષ માર્ગની દિશામાં આગળ વધવા સંબંધીની સૂઝ અને આગળ વધવા માટેનું પરિણામની અંદર બળ, આ બે વાત ઊભી થાય છે. એને આપણે શાસ્ત્રની ભાષામાં જ્ઞાનની નિર્મળતા કહીએ છીએ અને વીર્ય ગુણનો પરિણામ એટલે પુરુષાર્થ કહીએ છીએ, બળને પુરુષાર્થ કહે છે. અને મોક્ષ માર્ગમાં પહોંચવા માટે આ બેની જરૂર છે. સાચી દિશામાં જ્ઞાન એટલે વિવેક કામ કરે, સૂઝબૂઝ આવે અને એનું બળ આવે તો મોક્ષ માર્ગની પ્રાપ્તિ સુગમ છે, સહેલી છે અને ગમે ત્યાંની પ્રાપ્તિ થાય છે. સદ સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ એની પૂર્વ તૈયારી બરાબર થવી જોઈએ. એક રોટલીનો લોટ જાડો રહી ગયો હોય તો રોટલી સરખી ન થાય, જેટલો બારીક થવો જોઈએ એટલો ન થાય, અને જાડો રહ્યો હોય તો ભાખરી થાય, બીજું કઈ થાય, ચૂરમું થાય પણ રોટલી ન થાય. એમ આ તો હાઈલી ટેકનિકલ સબ્જેક્ટ છે, એકદમ અજાણ્યો રસ્તો છે, અજાણ્યો ઉપાય છે. એના માટે પૂરી કાળજી, પૂરી દરકાર લઈને અથવા પૂરો રસ લઈને પૂરી શક્તિથી એની પાછળ લાગવું જોઈએ. કેટલી શરત છે આને, શરત છે એ તો પરાણે કરાવવું હોય તો વાત છે, પણ જીવનો એવો સ્વભાવ છે કે જેટલો એને લાભ દેખાય એટલો એ કૂદકો મારવા તૈયાર હોય છે. સાહસ કરવું હોય, જોખમ કરવું હોય કે કઈ પણ, ઉત્સાહ ઉમંગથી, જોરથી કામ કરવું હોય, રસથી કામ કરવું હોય,